પૂજ્ય બેનશ્રીનો 100મો જયંતિ મહોત્સવ એનો પ્રસંગ ચાલી રહ્યો છે. અલ્પ વયમાં આજે ગુરુદેવશ્રી વાત લીધું છે અડાણામાં. કોઈ પ્રતિકૂળ અનુકૂળ સંયોગો હોય એમાં છેલ્લે ક્યાં સુધીની વાત લીધી? ભગવાનના સમોસણમાં હોય અને મિથ્યા દ્રષ્ટિ રહી જાય, અને સાતમી નરકમાં આટલી પ્રતિકૂળતા વચ્ચે પણ આપણને જરા એમ લાગતું બહુ વધારીને કીધું ને કઈ. એક તો આમ તો સાવ પોટલું બાંધી લે, નીચે અગ્નિ જલાવે, એમાં સળિયો ના રહે, ઉપરથી પાછો માર, એમાં સમ્યક દર્શન થઈ શકે? હવે એમાં તો કઈ આત્મા યાદ આવે નહીં ને. એ કેવી એ જીવે પાત્રતા તૈયાર કરીએ છે કે આવી પ્રતિકૂળતા વચ્ચે પણ, અરે ખરેખર પ્રતિકૂળતા પણ શું કેવું, જેને દ્વેષભાવ ઉભો થયો એને કઈક પ્રતિકૂળતા દેખાય છે, જેને રાગભાવ ઉત્પન્ન થાય છે એને કઈક અનુકૂળ દેખાય છે, અને જો જ્ઞાન ભાવ પ્રગટ થાય તો આખું જગત નહીં દેખાય. સંયોગને બદલાવાના નથી, સંયોગને અનુકૂળ પ્રતિકૂળ બનાવવા નથી. તારે તારે તારા જોવાની દ્રષ્ટિ, તારા ભાવમાં રાગે કોકને અનુકૂળ તરીકે જોવે છે, દ્વેષભાવ કોકને પ્રતિકૂળ તરીકે જોવે છે, અને જ્ઞાતા ભાવમાં આખું જગત અખંડપણે એ જ્ઞેય છે, જાણવા લાયક છે. આ કામ કરવું, કોઈ ગુરુદેવ એ વાત પણ લીધી આ કોઈ મોટા બહુ વિતરાગ થયા હશે એની વાત હશે, એવું નથી. આ તો હજી ભેદજ્ઞાન ચોથે ગુણ સ્થાને પણ આવી દશા એ પ્રગટ એ થઈ શકે છે. તે પૂજ્ય બેનશ્રીએ એ અલ્પ આયુ નાની ઉંમરમાં આખું પૂર્વના સંસ્કાર લઈને આવે પણ વર્તમાનમાં જાગૃત કરીને એવો કોઈ યોગ નહોતો તો પણ પોતે એ આત્માનુભૂતિ વાંકાનેરમાં પ્રગટ કરી હતી. તો તેમના જ બોલ ઉપર આપણે અહીંયા સ્વાધ્યાય કરીએ છીએ. એમાં આપણે 11મા બોલ ઉપર આપણે કામ શરૂ કર્યું હતું કાલે, જે બે શબ્દો એમાં આવે છે, અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ, જે પ્રવચન સારમાં વાત આવે છે. અપવાદ માર્ગ એટલે કે જે જે સાધનાના કાળમાં અધુરાશ રહી ગઈ છે, આપણને એમ લાગે 28 મૂળગુણને એ કોઈ શું હશે, મોટી વિશેષતા હશે ને. 28 મૂળગુણ એ મોટી વિશેષતા નથી, એ તો ઉલટાના ચારિત્રના પુરુષાર્થથી કમજોરીની જાગૃતિ છે. એવી જ રીતે કોઈ આ તો મુનિરાજની, બાકી સમ્યક દ્રષ્ટિ હોય, ચોથે પાંચમે હોય, અશુભ રાગ હોય છે, અસ્થિરતાનો, એ પણ એક શું છે, ચારિત્રની કમજોરીનો, એ બધાને અપવાદ માર્ગ કહેવાય. તે ભૂમિકાને યોગ સાધક દશામાં આપણને શુભાશુભ ભાવ થાય એને શું કહેવાય, અપવાદ માર્ગ કે ઉત્સર્ગ માર્ગ? માર્ગમાં જ નથી, નહીં માર્ગમાં તો છે, માર્ગમાં નથી એવું નથી, માર્ગમાં તો છે, જરૂર માર્ગમાં છે, પણ બંધ માર્ગમાં છે. અહીંયા કોની વાત છે, મોક્ષ માર્ગમાં હોય એની વાત છે, કે મોક્ષ માર્ગમાં છે, અને માર્ગ સૂચવે છે કે સાધના થઈ છે અને અમુક સાધના બાકી છે. એ અસ્થિરતાપણાના રાગમાં જે કોઈ છે એ કેવો છે, અપવાદ. ફરીથી અપવાદ એટલે એ કરવા યોગ્ય કર્તવ્ય નથી, એ કરવા યોગ્ય હોય એ તો ઉત્સર્ગ માર્ગમાં આવે છે. આ તો ચારિત્રની ઓછપ રહીને અપવાદ માર્ગ, અને ચલો એનો તો શું ન હોય, આગ્રહ ન હોય, પણ ઉત્સર્ગ માર્ગનો તો આગ્રહ હોવો જોઈએ ને. ઉત્સર્ગ માર્ગ એટલે જેટલી સાધના પ્રગટ થઈ છે, જેટલી શુદ્ધતા વિતરાગતા રત્નતય શ્રદ્ધા જ્ઞાન સારી પ્રગટ્યું છે એ ઉત્સર્ગ માર્ગ કહેવાય. તો એનો આગ્રહ તો રાખવો જોઈએ કે નહીં? અરે ભાઈ, આગ્રહ હોવો ને તો ભાવના કરજે, પણ એટલો પુરુષાર્થ ઉપડતો નથી તો હઠ કરીશ નહીં. હઠમાં કાંઈ જ નહીં રે હાથમાં. મુનિરાજને પણ ભાવના હોય છે કે ક્યારે અમે શ્રેણી માંડીએ, ચોથે પાંચમે સાધક આત્મા હોય ભાવના થાય ક્યારે અમે મુનિ થઈએ, પણ ન થાય તો એનો ખેદ હોય. પુરુષાર્થ વધારે છે પણ એનો હઠ ન હોય, આગ્રહ ન હોય, મારે તો વિતરાકતામાં જ રહેવું છે, સદુપયોગમાં જ રહેવું, રહેવાની ભાવના ચોક્કસ હોય. અષ્ટપાવડમાં તો એક જગ્યાએ એવું આવે છે, ક્યારેક કોઈ મુનિરાજ આદિ હોય, મોટી ઉંમર આદિ થઈ હોય તો એમને કદાચ દયાવ્રતની એવી જરૂર હોય તો એવો હઠ ન હોય, મને અત્યારના ધ્યાનનો કાળ છે, મારે આમ ભૂમિકા છે. ભૂમિકામાં એવો વિકલ્પ આવે છે, કોઈ પણ હઠ માર્ગમાં કામ જ ન કરે. ઉત્કૃષ્ટ એ ભાવના છે, તે આપણને અને એ જ વાત આપણા ઉપર ઉતારે છે કે મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદ માર્ગનો કે ઉત્સર્ગ માનનો આગ્રહ ન હોય. પણ આપણે ત્યાં સુધી પહોંચાતા આ ન હોય તો શું હોય? જેનાથી પોતાના પેણામાં આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે. જેનાથી પોતાના પેણામાં, જેનાથી એટલે વિપરીતતાથી નહીં, જેનાથી એટલે તે ભૂમિકામાં તે જે પ્રકારે, અહીંયા તો કઈ માને જેનાથી એટલે ગમે કરવાની છૂટ એમ ન હોય, એ માર્ગને જ અનુકૂળ, માર્ગની જ મર્યાદામાં જે રીતે વર્ણન કર્યું હોય એ રીતે, જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય તે માર્ગને, તે માર્ગને એટલે તે ભૂમિકામાં તે સમયે અપવાદ છે કરવાનો કાળ છે કે તે વખતે ઉત્સર્ગનો છે, બે પ્રકારનો. તે એ જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય તે માર્ગને, તે પ્રકારને. મુનિરાજ હોય એમને એવો હઠ ન હોય કે મારે કોઈ પણ 28 મૂળગુણના કોઈ પણ વિકલ્પમાં નથી રહેવું, મારે તો શેમાં રહેવું છે, સુદોપયોગમાં સાતમે ગુણ સ્થાનમાં રહેવું છે. એ હઠ કામ ન કરે. એટલો જો પુરુષાર્થ કામ કરતો હોય તો નિશ્ચિતપણે ઉત્સર્ગ માર્ગના ભાવમાં રહેવાતો હોય તો એક સમય પણ અપવાદ માર્ગમાં નથી આવતો. પણ એવી દશા હોતી નથી. કલ્પના ક્યારેય આવે છે? એક દ્રષ્ટાંત રૂપે લઈએ, ગણધર્વ દેવ છે, એનો શેનો આગ્રહ હોય, ઉત્સર્ગ માર્ગનો કે અપવાદ માર્ગ? કેમ, એમાં શું છે? અમે તો અતદ્ભવ મોક્ષગામી છીએ, ભગવાનની વાણી સાંભળીએ કે ન સાંભળીએ કઈ ફરક પડવાનો છે? બારંગના જ્ઞાનથી કઈ આગળ ક્ષોભસંગ જ્ઞાન વધવાનું છે? નહીં ને. પછી સાંભળવા જઈએ કે ન જઈએ ચાલે? ક્ષોભસંગ તો શેના માટે જાય? ભગવાનની વાણી સાંભળવામાં તો ભય લગ જાય છે, એમાંથી ક્યાં સ્થિરતા? સ્થિરતા કરવી હોય તો વન જંગલમાં એકલા રહીને સ્થિરતા થાય? જીવનમાં એ પ્રકાર છે, ગણધરની પદવી છે, એ પ્રકારની ભૂમિકામાં ભગવાનની વાણી સાંભળવાનો ભાવ આવ્યા વગર રહે નહીં. એ પદવી છે, ચક્રવર્તી છે. આયુધ શાળામાં શું પ્રગટ થયું? ચક્રરત્ન ઉત્પન્ન થયું. મારે 6 ખંડ જીતવા જવું હતી ન હોય. સૌધર્મ ઇન્દ્ર છે, ભગવાનના પંચકલાણક ઉજવવા મન થતું નથી. ઘણા ના ઉજવા આવે, એકાદમાં ન જાય તો શું? આ બોજ સુમેળ કેવો જીવનમાં હોય છે, જેને બીજી ભાષામાં કહે નિશ્ચય વ્યવહારનો. તે ભૂમિકા અને એ રીતે આખી શેની રચના છે, એના સુમેળ માટે કઈ અનુયોગની રચના છે? ચરણાનુયોગ. તે ભૂમિકામાં કેવા વિકલ્પ હોય છે? આખો ચરણાનુયોગ કોના માટે છે? પરમાત્મા માટે? કોના માટે છે? સાધક માટે છે. અને આપણા માટે પણ એક ભૂમિકાને યોગ આપણે ત્યાં તો આખું ચોથે પાંચમે છઠ્ઠે જે છે એની વાત છે. એના માટે આખો અનુયોગ છે, સુમેળ રૂપે આખો ઉભો. એમાં ક્યાંય પણ હઠ હોય ને, પણ પોતાના પેણામાં આગળ વધાય તે માર્ગને એ ગ્રહણ કરે, તે રીતે કરે. કોઈને તે વખતે સમયે ભગવાનની પૂજાનો ભાવ હોય છે ત્યારે એમ ન હોય કે ના મારે તો અત્યારના શું કરવું છે, ધ્યાનમાં બેસવું છે, બીજું કરવું છે. જ્યાં જ્યાં જે પ્રકારનો યોગ હોય તે માર્ગને ગ્રહણ કરે. પણ જો પેલું કર્યું નાસ્તી તો શું હોય? એ વાત કર્યું કે માર્ગને જે પ્રકારે આગળ વધારે ગ્રહણ કરે. પણ જો એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની હઠ કરે. શું શબ્દ આવ્યો હવે? આ કોની જગ્યાએ શબ્દ આવ્યો? આગ્રહની જગ્યાએ હઠ શબ્દ છે. એકાંત, એકાંત એટલે ક્યારેક એકાંત એટલે શું હશે? એક જ ભાવનું ગ્રહણ કરે, એ સિવાય બીજું ગ્રહણ નથી. મારે એકાંતપણે કાં તો અપવાદ માર્ગમાં રહેવું છે અથવા એકાંતપણે મારે ઉત્સર્ગ માર્ગમાં રહેવું. આ એનું નામ શું કહે? એકાંત. એક જ વાતને, જેમ આત્મામાં એકાંત એટલે શું? નિત્ય ધર્મ છે ને અનિત્ય ધર્મ છે ને, બે માંથી ખાલી નિત્યપણું પકડવું, એનું નામ શું કહેવાય? એકાંત. એક જ અનેકાનમય પદાર્થમાંથી એક જ ધર્મને એ સ્વીકારી લેવો, બીજાને ગૌણ કરે જુદી વાત છે, અભાવ માને વિપરીતતા છે. નહીં શું કરે છે? એકને મુખ્ય અને બીજાને ગૌણ, પણ અભાવ નહીં. જે સમયે આત્મામાં પેલા કયો હશે, પેલા સમય કયો ધર્મ હશે, નિત્ય કે અનિત્ય? આપણે તો કહીએ છીએ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, એ તો સમજાવવા માટેના ક્રમ છે, હોવા પણ આમાં તો અક્રમ છે. એમાં જે પ્રયોજનને વર્ષ મુખ્ય ગુણ કરવા હોય તો બે, એમ અહીંયા એ અપવાદ માર્ગ ને ઉત્સર્ગ માર્ગ બે જ હોય છે, અને એનું નામ તો સાધક દશા છે. એકાંતે જો શુદ્ધતાનો સદભાવ નથી અને અશુદ્ધતા છે તો એ તો બાધક પણ બૈરાગમાં છે. એકાંતે પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ છે, અંશપણે અશુદ્ધતા નથી, એ પરમાત્મા દશા. આ બે માં અહીંયા હોય છે, તેમાં એકાંત ઉત્સર્ગ કે એકાંત વાળને પાછું શું કરે છે? હઠ કરે છે. કોઈ કે આ તો સારી વાત છે ને, મારે એકલા શુદ્ધોપયોગમાં રહેવું છે, નિર્વિકલ દશામાં રહેવું છે, મારે વિકલ્પમાં આવવું નથી, બીજા વિકલ્પ નહીં પણ આ પણ તત્વચિંતનના વિકલ્પમાં આવવું નથી. આ કોની વાત ચાલે છે? આપણી પણ સાથે લીધી છે, મુમુક્ષુ અને મુનિરાજની નથી, એને ન જ હોય છતાંય લઈ દેવું. પણ અહીંયા તો આપણી પણ વાત છે કે એકાંત મારે શેમાં રહેવું છે? ચોવીસે કલાક તત્વ ચિંતનમાં રહેવું છે, મારે બીજા વિકલ્પમાં આવવું નથી, તો એવી હઠ ન હોય, પરિણામ એવા રહેશે નહીં. નહીતર છ આવશ્યક કર્યા શું કામ? આચાર્યોએ જે કર્યા છે, ઇવન મુનિરાજને પણ શું હોય છે? છ આવશ્યક છે મુનિરાજના પણ છે, કારણ કે વિકલ્પ એક સખરો રહી શકતો નથી. તો એ હઠ કરે તો તેને વસ્તુના યથાર્થ સ્વરૂપની જ ખબર નથી. વસ્તુ સ્વરૂપ પર્યાયમાં શું બને છે, દ્રઢ સ્વભાવની તો વાત નહીં, પર્યાયમાં પણ શું બજે છે એની પણ એ ખબર નથી. હાટ કરે તો તેને, અને આ રીતે એક બહુ સરસ સિદ્ધાંત શું આવ્યું, હાટ કરે તો સ્વરૂપની જ ખબર નથી, એનો અર્થ શું થયો? સ્વરૂપમાં હાટ કામ કરે નહીં, જે પ્રકાર છે એ પ્રકાર એને સ્વીકારવું પડે. સહજતાના સ્વભાવમાં સ્વરૂપમાં સહજતા છે, વિકલ્પોમાં કરતા બુદ્ધિમાં હઠ છે. અહીંયા તો એવો હઠ કરે છે તો તેને વસ્તુના યથાર્થ સ્વરૂપની જ ખબર એ નથી. સહજ ગુરુદેવ શિશુ ગાથે સદગુરુ કહે, સહજ કા ધંધા વાદ વિવાદ કરે સો. વસ્તુ સ્વરૂપ સહજ છે, સહજ વસ્તુ સ્વરૂપની સાધના પણ હઠ વગરની હોય છે. વસ્તુ સ્વયં કેવું છે? વસ્તુ સ્વરૂપ સહજ છે, તો એની સાધના આરાધના પણ કેવી છે? હઠ વગરની સહજ રૂપે હોય છે. શ્રેણી ન મંડાતી હોય તો મુનિરાજ આચાર્યોને એ ખેદ થતો હોય, પણ એવો હઠ નથી કે મારે કરવું છે. એવી રીતે આપણને પણ એક જાતના વિકલ્પો હોય છે એવું નથી હોતું, કે કાં તો પૂજા ભક્તિમાં જઈ અથવા તો ખાલી તત્વ ચિંતનમાં, એ પણ નથી હોતું. જ્યાં જેટલી ભૂમિકા જેટલો પ્રકાર, એવું સહજપણે એ સાધના કરવા જેવી છે. હઠથી આગ્રહથી કાંઈ કામ થવાનું એ નથી. એ 11મો બોલ આવ્યો, હવે આપણે 12મા બોલ ઉપર આપણે આવીએ. 5મું પાનું છે. પૂજ્ય બેનસી માટે કયો શબ્દ આવતા હોય છે? આમાં અભાવ માટે, શિકાળી દ્રવ્ય માટે સળ શબ્દ આવે. સોગાનીજીમાં કયો શબ્દ આવે? દળ શબ્દ આવે. આ તે કહેવા માટે, એવું ન સમજવું કે સ્વરૂપ સ્વભાવ ક્યાં હોય, પદાર્થમાં ક્યાં હોય, નીચે તળિયામાં હોય અને ઉપર કોણ હોય? પર્યાય હોય. ના, એવું નથી. એ સમીસામાં આપ્યું છે, બદ્ધ સ્પષ્ટ આદિ ભાવ સ્પષ્ટપણે ઉપર તરે છે, એવો શબ્દ છે. અંદર પ્રતિષ્ઠા પામતા નથી. તો પદાર્થની અંદર અંદર ઉપર હોય કે ન હોય? પર્યાયો કેવી હોય છે? ઉપર ઉપર ઓલું હોય ને, કોઈ દવા હોય એને આઉટર લેયર હોય ને, કડવી દવા હોય તો ઉપર શું લગાડ્યું હોય? ઉપર સુગર નું લેયર હોય છે ને, એમ પર્યાય ક્યાં હોય છે? એક વિચારવા જેવું છે. તો આવા કેમ શબ્દો પ્રયોગ હોય છે? ભિન્નતા બતાવવા માટે ક્ષેત્રની ભિન્નતાનો ભાવ દેખાડાય. ખરેખર શું દેખાડવું છે? ભાવની ભિન્નતા દેખાડવા માટે દ્રષ્ટાંત રૂપે કોનું લેવામાં આવે છે? ક્ષેત્રની ભિન્નતાનું. પણ એવી રીતે ક્ષેત્ર ન માનવું. જેમ આપણે ગુણની વ્યાખ્યા શું લઈએ છે? ગુણ કોને કહે છે? જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે તેનું નામ ગુણ. અને પર્યાય કોને કહેવાય? જે દ્રવ્યના ઉપર ઉપરના ભાગમાં અને એવું લેવાય ને, તો શું લેવાય? એ ગુણોના વિશેષ કાર્ય જુદી છે. આ ગુણની જ વ્યાખ્યામાં પર્યાયની વ્યાખ્યા એપ્લાય કરવી હોય તો જે દ્રવ્યના ઉપર ઉપરના ભાગમાં અને તે આગળ આગળ શું એક સમય માટે રહે તેનું નામ પર્યાય. એવું નથી. બે ભાવની ભિન્નતા દેખાડવા માટે ક્ષેત્રથી આપણને કહેવામાં આજ. બાકી દ્રવ્યની અંદર જે કાંઈ હશે એ સર્વાંગે હશે. દ્રવ્ય અંદર તળમાં હોય, દળમાં હોય ને પર્યાય ઉપર હોય, એ તો એક કહેવાની સમજાવવાની વાત છે. તો અહીંયા દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી, આના ઉપરથી જે ગુરુદેવનું શું વ્યાખ્યા છે મોટું? દ્રવ્ય દ્રષ્ટિ તેજ સમ્યક દ્રષ્ટિ. એનાથી શું ભાવ સિદ્ધાંત શું છે? સમ્યક દર્શનની પર્યાય કોને સ્વીકારે છે? શ્રદ્ધા ગુણને કે ચારિત્ર ગુણને? સમ્યક દર્શનની પર્યાય ક્યાં ગુણની છે? તો સમ્યક દર્શનની પર્યાય કોને સ્વીકારે છે? શ્રદ્ધા દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ તે સમ્યક જ્ઞાન. નહીં, આ આખું એક મહાનતા છે. જે કોઈ પણતે છે આખા સ્વભાવના અવલંબનમાં જાય છે, એ ભેદભાવમાં નથી. અને ભેદભાવને પકડવા જશે તો વિકલ્પ ઉભો થશે. એ ખાસ આપણને સમયસારની સાતમી ગાથામાં આચાર્ય બતાવ્યું છે. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર એમાં અને એમાં ભાવાર્થમાં જ જયચન જે લખ્યું છે કે રાગી પ્રાણી છે તો ભેદનું લક્ષ કરશે તો રાગ જ ઉત્પન્ન થશે. અને એટલા માટે શેની દ્રષ્ટિ છે? કોઈ પર્યાય ભેદ તો નહીં, ગુણ ભેદ પણ નહીં, પણ કેવો છે? અને ગુણ ભેદના નિષેધ માટે 14મી ગાથામાં કયો બોલ છે? અવિશેષ, ગુણ ભેદથી રહિત અવિશેષ. પર્યાય ભેદથી માટે તો અનન્ય છે, નિયત છે અને છેલ્લે અસંયુક્ત છે. અહીંયા ગુણ ભેદ તો દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી. દ્રષ્ટિ બધા ભેદને ગૌણ કરતી કરતી, જેને કે ને નાસ્તી નાસ્તી નથી નથી અને એ જે બાકી વચ્યો તે હું છું, એવી નાસ્તી. બાકી ત્યાં નાસ્તી નાસ્તીના ભેદ પણ નથી. તો દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી તેને, તેને એટલે કોને? હવે સાધક આત્માને, સમ્યક દ્રષ્ટિને, જ્ઞાનીને, ધર્માત્મા. પણ એને ધર્માત્મા શું કામ કીધા? કે દ્રઢ દ્રષ્ટિ થઈ છે. તો દ્રઢ દ્રષ્ટિ પ્રગટિ તેને, તે આત્માને, તે ધર્માત્માને. પછી એ કઈ ગતિમાં હોય? ધર્માત્મા કઈ ગતિમાં હોય? ક્યાં ક્ષેત્રમાં, ક્યાં કાળમાં હોય? જ્ઞાની ને કોઈ છે ને ભેદ પાડીને જેને તો એ દ્રઢ દ્રષ્ટિવંત છે. એ કોઈ ક્ષેત્રમાં છે ને કોઈ ગતિમાં છે ને કોઈ કાળમાં છે એમ ન લે. જ્ઞાની ને જ્ઞાનમય જોજે. જ્ઞાયકની જેને દ્રષ્ટિ થઈ છે એ જ્ઞાનવંત, એ જ્ઞાનીને ખબર નહીં. સમયસારમાં વાંચી તો લઈએ પણ કઈ. જ્ઞાનીના સર્વભાવો જ્ઞાનમય છે તો જ્ઞાનીને જ્ઞાનમય કેમ નથી જોતા? નાયક નો જેને શિકાર થયો છે, અરે આ જેનાથી આપણે એને ઓળખવા જઈએ છીએ એનાથી તો એમને ભેદજ્ઞાન વર્તે છે. જ્ઞાની ને કોઈ ગતિ થી આત્માને ઓળખે છે? જ્ઞાની જ્ઞાની કોઈ ક્ષેત્ર થી ઓળખે છે કે હું ચોથા કાળ નો છે પાંચમા કાળ નો? એમ જ્ઞાની પોતાને ઓળખે છે. તો જ્ઞાની પોતાને જે રીતે ઓળખે છે એને આપણે એ રીતે ઓળખવા પડશે, તો એ જ્ઞાનીની સાચી ઓળખાણ થશે. તો દ્રવ દ્રષ્ટિ પ્રગટી તેને હવે, હવે એટલે ઓલી તો એક શરૂઆત કરી, હવે એની ધારા, હવે એની ધારામાં શું હોય છે? ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે, જેને ગુરુદેવસિંહની સ્તુતિમાં આપણે શું બોલીએ છીએ? સદા દ્રષ્ટિ ધારી. એટલે સદા દ્રષ્ટિ એટલે શું? નિરંતર એટલે શું? પ્રણતિમાં કદાચ શુભ ભાવનો કાળ હો, અશુભ ભાવનો કાળ હો, દ્રષ્ટિ ક્યારે પણ ચૈતન્યને ચૂકે નહીં. પ્રણતિમાં કાળ જુદા જુદા હોઈ શકે છે, પણ દ્રષ્ટિની એક શું હોય છે? ધારા હોય. સદા દ્રષ્ટિ ધારી, વિમલની જે ચૈતન્ય એમ અહીંયા તેને હવે એટલે જ્ઞાનીને હવે ચૈતન્યના તળ ઉપર જ, ચૈતન્યના તળ, ચૈતન્યના દળ ઉપર જ, ત્રિકાળી અખંડ એકરૂપ પરમ પ્રાણામિક પંચમ ભાવ ઉપર જ એ દ્રષ્ટિ છે. એમાંથી એક સમય પણ દ્રષ્ટિ પોતાના સ્વભાવ સ્વરૂપને છોડે નહીં. અને દ્રષ્ટિમાંથી જો સ્વભાવ ચૂકી ગયો તો સમજી લેવું એ સાધક દશા જ નહીં. તેને સમયસારમાં ફરીથી સંવર અધિકારમાં શું લીધું છે? શુદ્ધ નહીં ક્યારેય છોડવા યોગ્ય નથી. શુદ્ધ નહીં ને છોડે ત્યાગે છે એ બંધ થયા વગર રહેશે નહીં. શુદ્ધ નહીં એટલે શું? શુદ્ધ નહીં કહો એ સ્ત્રીકાળી સ્વભાવ કહો, અથવા એને દ્રષ્ટિ કરનાર દ્રષ્ટિ કહો એને સ્વીકારનાર. તો એ નિરંતર અને પ્રણતિમાં ચારિત્રની અપેક્ષા જુદા જુદા ભાવ જે ઉભા થશે, પણ દ્રષ્ટિ સદાય એક ચૈતન્યને પકડે છે. તો એ હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે, એનો જ અર્થ તેમાં પ્રણતિ એકમેક થઈ ગઈ છે. તેમાં પ્રણતિ, કઈ પ્રણતિ? અહીંયા દ્રષ્ટિની મુખ્યતાથી વાત ચાલે છે, બાકી તો દરેક ગુણનો જે જે અંશ નિર્મળ રૂપે પરણમો છે એ સ્વભાવ સાથે કેવી થઈ ગઈ છે? એકમેક થાય કે પર્યાય પર્યાય મારે, દ્રવ દ્રવ મારે? દ્રવ્ય ને પર્યાય એકમેક થોડી થઈ જાય. અનુભવના કાળે દ્રવ્ય ને પર્યાય ભિન્ન રહે કે એકમેક થઈ જાય? અહીંયા બીજું ક્યારે લક્ષ્ય નહીં, એકમેક થાય કે ભિન્ન રહે, પ્રશ્ન એટલો છે. અહીં અનુભવના કાળે શુદ્ધોપયોગ નિરીકલ દશામાં વિકલ્પ ન હોય, પણ વિકલ્પ ને તો વાત જ નથી. દ્રવ્ય ને પર્યાય એકમેક હોય કે ન હોય, ન હોય એટલે એકમેક થઈ જાય, એકમેક થઈ જાય દ્રવ્ય અને પર્યાય એટલે તો આત્મા કેવો થશે? કથનચિત નિત્ય અને કથનચિત એકમેક થઈ જાય, તો અનેકાન પણ ક્યાંથી રહેશે? અનંત ધર્મ ક્યાં? અનેકાન નહીં, અનંત ધર્મત્મા ક્યાંથી? અરે ભાઈ, અહીંયા એકમેક એટલે પર્યાય પર્યાય પણ ન છોડે, દ્રવ્ય દ્રવનું ન છોડે, બે સંબંધીના વિકલ્પો છૂટે છે. અનંત ધર્મ પણ તો રહેવાનું છે કાયમ, તે જ વખતે પણ પર્યાય અનિત્ય છે અને દ્રવ્ય નિત્ય છે, બે ધર્મો સાથે. એકમેક નો શબ્દ શું છે? કે વિકલ્પના કાળે બે ની ભિન્નતાનો ઉદય. અહીંયા એકમેક એટલે કે આ દ્રવ્ય છે ને આ પર્યાય, આ અનુભવ કરનાર પર્યાય છે ને આ એનો વિષય છે, એવા ભેદજન્ય વિકલ્પ નથી આ, તેનું નામ એકમેક છે. અનંત ધર્માત્મક જે આપણને છે ને એ રીતે વિચાર, સમયસાર નો બીજો કળશ જે છે ને, શું છે બીજો કળશ? ઘણાને તો યાદ હોય છે, અનંત ધર્મણી તત્વ પશ્યંતી પ્રત્યેક આત્માન અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશ. બહુ સુંદર અમૃતચંદાચાર્ય કે અનંત ધર્માત્મક આત્મા હંમેશા અનંત ધર્માત્મક જ રહેવાનું છે, અનુભવના કાળે પણ રહેશે. હા, તને એના ભેદ નહીં રહી જુદી વાત છે, પણ પદાર્થ પદાર્થમાં અનંત ધર્મ પણ ઓછી ક્યારે નહીં છૂટે. અને જયચંદજી તો આગળ કરસ છઠ્ઠામાં લીધું, શુદ્ધતા અને અશુદ્ધતા બે વસ્તુના ધર્મો છે, હોવા પણ એ કોઈ ફરક નથી, પ્રયોજનને વશ આપણે મુખ્ય ગુણ કરીએ છીએ. પદાર્થમાં વસ્તુમાં કયો ધર્મ છે? અથવા લઈએ 47 ને, હમણાં ચાલ્યા ને 47 ને, એમાં 46 ને 47 ક્યાં નહીં આવ્યા? અશુદ્ધ નહીં અને શુદ્ધ નહીં આવ્યા. તો પેલા કેવું હોય, અનુભવના કાળે કયો નહીં હોય? અનુભવના કાળે પદાર્થમાં કયો ધર્મ હોય? અરે બધાય ધર્મો છે, પ્રયોજનને વશ મુખ્ય ગુણ કરાય છે. અને એટલા માટે વસ્તુનું એક સ્ટ્રક્ચર જેને કે હોવા પણ કેવું છે, અનંત ધર્માત્મ, ક્યારે? સદાકાળ. વસ્તુના અનંત ધર્મ, હા એમાંથી જ આપણને મુખ્ય ગુણ કરીને સમજાવવાની શૈલી અનેકાંત છે, અનેકાંત નહીં પ્રમાણેની. તો અહીંયા પણ ફરીથી, અહીંયા તો એક દ્રષ્ટિની વાત હોવાથી, દ્રષ્ટિમાં શું હોય છે? નિરંતર એક જ ધર્મ, એક શુદ્ધ સદારૂપી. તો એમાં એવો કોઈ ભેદ નથી. અને અનુભવના કાળે અનંત અનંત ધર્મો છે, પણ એમાં કોઈ ભેદ દેખાતો નથી. તો તેનું શું કહેવાય છે? તેમાં પણથી એકમેક થઈ ગઈ છે. એમાં અરે શ્રદ્ધાની અર્પણતા પૂર્ણપણે હોય છે. અડધું દ્રવ્ય મારું ને અડધું એમ નહીં, જેને જેને પોતાપણે અહમપણું સ્થાપે છે એમાં પૂર્ણપણે, તેમાં પણથી એકમેક થઈ જાય છે. ચૈતન્ય તળિયામાં જ સહજ દ્રષ્ટિ છે. આ બધા એક જ ભાવના જુદા જુદા શબ્દોથી અડશે. પેલા શું લીધું? દ્રઢ દ્રષ્ટિ પ્રતિ, તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ. ચૈતન્ય તળ એટલે મૂળ જે એકરૂપ ધ્રુવ અવિનાશી આશ્રયભૂત તત્વ, એના ઉપર જ છે. અને એમાં જાણે પરિણતી કેવી થઈ ગઈ, એકમેક થઈ. હવે બીજા વિકલ્પો એમાં ભેદના જન્ય હોતા નથી. ચૈતન્ય તળિયામાં જ, તળિયો કહીને એટલે શું છે? ભેદભાવ ઉપર નહીં, અભેદ એકરૂપ અખંડરૂપ ભાવ ઉપર જ એ સહજ દ્રષ્ટિ છે. સહજ એટલે શું? સહજ કોણ હોય છે? શુદ્ધતા અશુદ્ધતા કે ત્રિકાળી સ્વભાવ? પર્યાયગત શુદ્ધતા અશુદ્ધતા કે દ્રવ સ્વભાવ, સહજ કોણ હોય છે? પ્રણય રાગે સહજ છે, ઔદયિક ભાવ છે, પ્રાણામિક ભાવ છે. ઔદયિક છે ને, તો ઔદયિક તો સાપેક્ષ છે, કર્મના ઉદય સાપેક્ષ છે. આ બધી જુદી જુદી શૈલી સમજવી જોઈએ. નિમિત્તની સાપેક્ષતામાં જો, કારણ કે જ્યારે જ્યારે પ્રગટ હોય રાગ, ત્યારે નિયમથી ઉદય તો હશે જ, એ નિશ્ચિત. હવે જોવાની દ્રષ્ટિમાં ફરક પડે છે. કોઈ કર્મ સાપેક્ષ જોવે છે તો તેનું નામ શું હોય છે? ઔદયિક ભાવ એટલે સાપેક્ષ ભાવ. પણ જીવે સ્વતંત્ર પોતાના અજ્ઞાન ભાવથી રાગને ઉભો કર્યો છે તો એ રીતે એ પારણમ, પરમ પારણમિક નહીં, પારણમિક. જેમ ભવ્ય તો અભવ્ય તો પારણમિક છે, એ કઈ ત્રિકાળી દ્રવ્ય નથી, કારણ કે એ સહજ યોગ્યતા છે, કર્મની સાપેક્ષતા નથી. તો એ રીતે રાગને પોતાનો સ્વતંત્ર પકડે, અને એના માટે ગુરુદેવશ્રી શું બહુ યાદ કરાવતા પણ શિખરની પહેલી વારની યાત્રા પર છે, જે ગુરુદેવશ્રીને અને બધાને, ગુરુદેવશ્રી ખાસ તો વર્ણિજી સાથે ચર્ચા થયેલી, કે એ જીવ રાગ કરે છે પોતાના ષટકારકથી સ્વતંત્ર કરે છે, એમાં કર્મની સાપેક્ષતા નથી. એ અપેક્ષિત જોવો તો જીવનો સ્વતંત્ર પોતે કરેલો ભાવ છે. તો એ રીતે પણ એને તમે સહજ કહે છે. એવી જ રીતે તે તો છે, એવી રીતે નિર્મળ પર્યાય પણ પોતાના સટકારી આશ્રય પ્રગટ થઈ છે. અને જે પરમ પારણામિક ભાવ છે એ તો સહજ છે જ, એને કોઈ પણ કર્મના સદભાવ અભાવની અપેક્ષા લાગુ પડતી. દ્રવ્ય સ્વભાવને શુદ્ધ કેવો હોય તો બહુ ધ્યાનમાં શું રાખવા જેવું છે? દ્રવ્ય સ્વભાવ આપણે સામાન્યપણે કહીએ ને કેવો છે? શુદ્ધ છે, નિર્મળ છે, અખંડ છે, પરિપૂર્ણ છે. તો એમ તો ક્ષાયિક ભાવ પણ શુદ્ધ છે, અને ત્રિકાળી દ્રવ્યને પણ. તો બેમાં ફરક શું હોવો જોઈએ? કે ક્ષાયિક ભાવ કર્મના ક્ષયની અપેક્ષાવાળી શુદ્ધતા છે, અને દ્રવ્ય સ્વભાવની જે શુદ્ધતા છે નિરપેક્ષ શુદ્ધતા છે. અને એ નિરપેક્ષ શુદ્ધતા હોવાથી તેના આશ્રય લક્ષે નવી શુદ્ધતા થશે. ક્ષાયિક ભાવની સાપેક્ષ શુદ્ધતાને લક્ષે નવી શુદ્ધતા નહીં. એટલે શુદ્ધતા નો ભાવ બેમાં લાગુ પડે તો એ વિચારવા જેવું જ કહે. એકની શુદ્ધતા અને આ શુદ્ધતા કેવી છે? અશુદ્ધતાના અભાવપૂર્વકની શુદ્ધતા અને અશુદ્ધતાના સદભાવ અભાવ કોઈ સાપેક્ષતા વગરની શુદ્ધતા, એ બે વાત. તો અહીંયા તો સહજ, અહીંયા સહજ દ્રષ્ટિ એટલે કે શું લીધી છે, જેમાં કોઈની હવે સાપેક્ષતા નથી, વિકલ્પથી પણ છૂટી પડે, વિકલ્પને પણ સ્વીકારીને આ એવી દ્રષ્ટિ થઈ. હવે સ્વભાવના આશ્રયમાં સમ્યક દર્શન જે થયું કેવું છે, હવે જેને કોઈ વિકલ્પની સાપેક્ષતા નથી, કર્મની સાપેક્ષતા નથી, કે દર્શન મૌનીનો ઉપશમ થાય તો શું થાય, દર્શન મૌનીનો ઉપશમ થાય તો શું થાય, સમ્યક દર્શન થાય એમ પૂછવાનું શું હોય. અહીંયા કે છે દ્રષ્ટિને પણ એવી સાપેક્ષતા હતી. એ કેવી છે? સહજ સ્વભાવના આશ્રય પ્રગટ થયેલી એ સહજ દશા છે. તો ચૈતન્ય તળિયામાં જ સહજ દ્રષ્ટિ છે. હવે જો ખાસ જે આપણે લેવું હતું કે એ ચૈતન્ય તળ ઉપર પ્રગટી છે, દ્રષ્ટિ છે, ક્યાંય આડે અવળે જતી નથી, તો શું સાહેબ સહાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય તારે ત્યારે આવી ગઈ બે વાત, આવી કઈ બે સિચ્યુએશન આવી ગઈ, અંતર્મુખમાં છે, નિરીકલ દશામાં છે, શુદ્ધોપયોગમાં છે, કે એ હજી ઉપયોગ બહાર ગયું. જો શબ્દ શું વાપરો છે, ઉપયોગ બહાર, ઉપયોગ હોય બહાર દ્રષ્ટિની વાત નથી લીધી, બહાર દ્રષ્ટિ ગઈ તો સમ્યક દર્શન પણ જ ક્યાંથી રહેશે. તો ઉપયોગમાં અને એ ઉપયોગ ચારિત્રમાં અને હજી પૂર્ણતા નથી એટલે અંતરબાહ્ય થયા કરે છે. હા, પણ અહીંયા શ્રદ્ધાની પણ હતી એ દ્રષ્ટિએ તો, અથવા બીજી ભાષામાં શુદ્ધ નહીં કહીએ તો, એ ક્યારેય સ્વભાવથી ચ્યુત થતી નથી. શ્રદ્ધાની દ્રષ્ટિની શુદ્ધ નહીં ની પણ જો પણથી ચ્યુત થાય સ્વભાવથી તો સાધક દશા જ રહેતી નથી, હજી પૂર્ણતા નથી. તો ચારિત્ર અપેક્ષાએ જ્ઞાનનો ઉપયોગ પણ બહાર જાય છે, ચારિત્રમાં પણ બહારમાં ઉપયોગ બહાર જાય તો વિકલ્પ ઉભો થાય છે. તો સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ, એટલે બે વિકલ્પ આવી ગઈ, સ્વિકલ દશા અને નિરિકલ દશા. સ્વાનુભૂતિ એટલે નિરિકલ દશા અને બહાર ઉપયોગ એટલે સ્વિકલ દશા. ત્યારે પણ, ત્યારે પણ સ્વાનુભૂતિ એ તો બહાર નહીં પણ ઉપયોગ બહાર હોય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી. આ શ્રદ્ધાનો પુરુષાર્થની આખી ધારા રહે છે. ઉપયોગ હજી અંતરબાહ્ય થયા કરતા હોવા છતાં પણ દ્રષ્ટિ જેને કહેવાય ને, પેલાના જમાનામાં એવું કઈક કહેવાતું, શું કહેવાતી, પાટલા ઘો કહેવાતી. પેલાના જમાનામાં આમ ઓલી મોટી દિવાલ હોય અને ચડીને આમ જવું હોય ને, એ પાટલા ઘો કેવી હોય, ત્યાં દિવાલ ઉપર એવી છોટે કે માણસ લટકી જાય તો એની ગ્રીપ ના છૂટે. એમ દ્રષ્ટિએ શું કરી લીધું છે, ક્યાં આખી કરનાય કબજો લઈ લે. દ્રષ્ટિએ કોને કબજો લઈ લીધો, સ્વભાવનો એવો કબજો લઈ લીધો છે કે બાયના મર્યાદામાં રહેલા પરિણામો થવા છતાં, વિકલ્પ ના થવા છતાં પણ દ્રષ્ટિ પોતાના એકત્વને, અહમપણાને એ ક્યારેય છોડતી નથી. તો એ ત્યારે પણ તળ ઉપરથી, જો આખો શબ્દ તળ એટલે ધ્રુવ ભાવની વાત લઈને તળ, બાકી કે ફરીથી ત્યાં કઈ એવા લેયર નથી હોતા કે અંદર તળમાં શું હોય છે, ધ્રુવ હોય, પછી એના ઉપર શું હોય છે, ગુણ હોય, અને એના ઉપર શું હોય, પર્યાય, એવા ત્રણ લેયર હશે, ઉપરથી નીચે કે ડાબેથી જમણે, કે એકમેક પણે છે. એમાં દ્રષ્ટિ, એમાં પોતાના ચૈતન્ય તળ પર દ્રષ્ટિ તારી, એ દ્રષ્ટિ છે, એ તળ ઉપરની દ્રષ્ટિ ક્યારેય છૂટતી નથી અને દ્રષ્ટિ બહાર જતી જ નથી. અહીંયા આખું શું થઈ ગયું છે, હવે સ્વભાવ તરફની દ્રષ્ટિ કોઈ દી છૂટતી નથી અને દ્રષ્ટિ બહાર જતી જ નથી. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે. ફરીથી આખી વાત શેનાથી આવે છે, તળ આવ્યું પછી હવે પાતાળ આવ્યું, એમ બધું શેનાથી આવે, ક્ષેત્રથી વાત ચાલે છે પણ ત્યાં ક્ષેત્ર વિચારવું નહીં. તળ એટલે તો તળિયું કે ને, અને પાતાળ પણ એટલે શું આવી ગયું, અધોલોક જેમ કે ને નીચે, તો એવી પણ નીચેની વાત છે આખી. એ શેનાથી છે, ભાવની લક્ષણની ભિન્નતાની માટેની વાત છે. લક્ષણ ભિન્નતા છે પણ એ રીતે ત્યાં ક્ષેત્ર ભિન્નતા છે પદાર્થમાં એવું ન વિચારવું. તો એ રીતે જો વિચારી કે આત્મામાં આનંદ ગુણ છે તો બધાને ખબર છે, એમાં ઉપર કયો ગુણ હશે ને બોટમમાં કયો ગુણ હશે, સાથે જ છે એમાં કઈ નથી, પણ ઉપર કયો હોય નીચે કયો હોય, ડાબા ખૂણામાં કોણ હશે ને જમણી બાજુમાં કોણ હશે, એકમેક પણું છે, એકમેક પણું છે, એમાં કઈ ઉપર નીચે એવી ક્ષેત્રની ભિન્નતા નથી. એવી રીતે એટલા માટે અહીંયા ક્ષેત્રની ભિન્નતાથી વાત આપે છે. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે. ફરીથી આવા કઈ શબ્દોમાં કઈ આમાં કઈ યાદ આવે, કઈ ભાવ લાગે, આવા શબ્દો પ્રયોગ કરવાની પાછળ ને તો શું છે. એક સામાન્ય છે ને, તળમાં બેસી ગયા, પાતાળે પહોંચી ગયા, એટલે કે આખા વિકલ્પોમાં કોઈ એમ કે ને કે આ ઊંડે બેસી ગયા છે આમ, તો એનો અર્થ શું હશે, એક ભાઈના વિકલ્પોથી છૂટીને કઈક એ રીતની આખી દ્રષ્ટિ પોતાના મૂળભૂત જે અસ્તિત્વ ચૈતન્યરૂપ ધ્રુવત્વ ભાવ છે, પરમ પ્રાણામિક કારણ પરમાત્મા ત્યાં જ ગઈ છે એવા માટે આવા શબ્દો છે. બાકી ત્યાં કઈ ઉપર ને પાતાળ ને એવું કઈ હોતું નથી. પાતાળમાં પહોંચી ગયા એટલે ચૈતન્ય ધ્રુવ સ્વભાવ ઉપર એની દ્રષ્ટિ એ પહોંચી ગયા છે. ઊંડી ઊંડી ગુફામાં, જો ફરી ફરી શબ્દ છે બધા, ક્ષેત્ર ભિન્નતા ન કરવી, એ અંદરમાં એવા એકાકાર થઈ ગયા છે કે બીજા પ્રકારના વિકલ્પો જ નથી. જેમ કોઈ કે પાણી હોય એને દરિયાનું માપ કરવા માટે શું કરવું પડતું હોય છે, એની મધ્યમાં ઊંડાણ સુધી પહોંચવું પડે છે ને, એમ અહીંયા દ્રષ્ટિ શ્રદ્ધાની પણતી ક્યાં પહોંચી ગઈ છે, એક કે તળમાં પહોંચી ગઈ છે, પાતાળમાં પહોંચી ગઈ છે, ઊંડી ઊંડી ગુફામાં, કે જ્યાં કોઈ વિકલ્પોનો કે ભેદભાવોનો જ્યાં પ્રવેશ હોતો નથી એવી દ્રષ્ટિ ત્યાં પહોંચી છે. જેમ ગુરુદેવની સ્તુતિમાં છેલ્લી ચાર લાઈનો છે એમાં કઈ આવે છે, ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિધ, એટલે ઊંડાણ ઊંડાણમાં નહીં, ઉપર ઉપર ન હોય. જેમ ઓલી ખાણ હોય છે ને, ખાણ શબ્દ તો ખાણની અંદરથી બધું નીકળતું હોય છે, એમ અહીંયા આવા શબ્દો પ્રયોગ એ કરવામાં હોય છે. ઊંડી ઊંડી ગુફામાં ઊંડે ઊંડે પહોંચી ગયા છે. કોણ પહોંચી ગયા છે, જ્ઞાનીઓ. ક્યાં, કોના ઊંડાણમાં પહોંચી ગયા છે, ચૈતન્ય સ્વભાવમાં એના ઊંડાણમાં પહોંચી ગયા છે. આપણે વિભાવ ભાવોમાં ઊંડા ઉતરી ગયા છે. અહીંયા કહે છે જ્ઞાનીઓ, જ્યાંથી સુખનો ભંડાર જ્યાં દેખાણો છે એવા ચૈતન્ય તળમાં, એ ચૈતન્ય પાતાળમાં, એની ઊંડી ગુફામાં એ જ્ઞાની પહોંચી ગયા છે. અહીંયા કહે છે શ્રદ્ધાની પણતી પણ ત્યાં ઊંડે પહોંચી થઈને એકાકાર પણ ગયા છે. અને આ રીતે કેવી છે, સાધનાની સહજ દશા સાધેલી છે. અને આવી દશાનું નામ શું છે, સાધનાની દશા, આરાધનાની દશા, ઉપાસનાની દશા. પછી હવે શબ્દ કયો વાપર્યો છે, સહજ દશા. આપણે ઉપર આવ્યું હતું ને ચૈતન્ય તળિયામાં સહજ દ્રષ્ટિ છે, સહજ. ફરીથી દશા કેવી છે, ફરીથી એક દશા કેવી કહેવાય, કર્મ સાપેક્ષ નો જોઈએ તો પણ એક સહજ દશા રાખ કહેવાય, વિકલ્પથી રહીત નિર્મળ દશાને પણ સહજ કહેવાય, અને એક સમયની પર્યાયની સાપેક્ષતાથી રહીત ત્રિકાળી દ્રવ્ય પણ સહજ કહેવાય. સહજ કહેવા માટે જુદા જુદા અર્થ હોય છે. કર્મની સાપેક્ષ જોઈએ તો રાગ કેવો છે, કર્મની સાપેક્ષતા જોઈએ તો સાપેક્ષ છે, ઉદયિક ભાવ છે, અને જીવના સ્વતંત્ર ભાવથી પોતે કર્યું તેનું નામ શું કહેવાય છે, સહજ કહેવાય. પરદ્રવ્યની ભિન્નતાથી હવે એ જ રાગથી રહીત નિર્મળતાની વાત કરી, કે પૂર્વે એને તત્વ અભ્યાસ કર્યો હતો તો એને સમ્યક દર્શન થયું, પૂર્વે શુદ્ધ નહીં સંબંધીના વિકલ્પો હતા અને એનાથી એવી સાપેક્ષતા, પૂર્વ ભૂમિકાથી સાપેક્ષતા જોઈએ તો એ તો વિકલ્પ સહિત, પણ એ વિકલ્પ છૂટીને સમ્યક દર્શન થયું છે તો એને કેવી કહેવાય, વિકલ્પથી રહીત સહજ દશા. અને એવા પર્યાય ભેદ ગુણભેદથી રહીત ત્રિકાળી દ્રવ્ય છે એને પણ શું કહેવાય, સહજ કહેવાય. તો આવી સાધનાની સહજ દશા, વિકલ્પ માત્રથી રહીત એ સાધનાની સહજ દશા શું છે, શબ્દ હવે છેલ્લો શું છે, સાધેલી છે. કોને દેખાડે? સાધેલી શબ્દ પેલી તો એક નવી કરેલી છે, એક પછી બીજી સાધેલી છે એટલે પુરુષાર્થ સૂચક છે. સાધેલી સાધના સાધેલી છે, કોઈના આશીર્વાદથી મળી છે કે કર્મે રસ્તો કહેવો એટલે મળી છે એમ નથી. સાધનાની દશા સાધેલી છે એનો અર્થ છે કે અનાદિની હતી એ નહીં, એ નવી પ્રગટ થયેલી છે. અને સેનાથી પ્રગટ થઈ છે? સ્વભાવથી પ્રગટ થઈ છે કે પુરુષાર્થથી થઈ છે? ભવિતવ્ય સ્વકાળે થયું છે કે તે સમયની યોગ્યતાથી થઈ છે? યોગ્યતાથી થઈ છે કે નિમિત્તના યોગમાં થયું? એક ખાલી પુરુષાર્થથી જ થાય ને, બીજાથી ના થાય ને? નહીં, પાંચ માંથી કેટલા પર્સન્ટેજ? દરેકના કેટલા કેટલા? દરેકના પર્સન્ટેજ કેટલા? નહીં, પર્સન્ટેજ તો દેવા પડશે ને. પાંચથી થાય છે. અરે પાંચે ના, સો ટકા. દરેકની પોતપોતે તને મુખ્ય ગુણ કરવાની છૂટ કીધી છે. એનો અર્થ એમ નથી એકથી થાય છે એમાંથી. જેમ જેમ કોઈ પણ કાર્ય એટલે ક્રિયા, ક્રિયા કેટલા કારકથી થાય? કર્તાથી થાય કે સંપ્રદાનથી થાય, અધિકરણથી થાય, સેનાથી થાય? પેલું કયું? પેલું તો હોય, બે ત્રણ તૈયાર હોય ને બે ત્રણ ન હોય. આ જો આ એક વાત આખી આપણને એક સહજતાના પ્રકાર છે. કથન પદ્ધતિમાં મુખ્ય ગુણ કે કરતા વગર કાર્ય ન થાય સામાન્યપણે, અથવા ગણા કે સાધન વગર ન થાય, કાંઈ જ વાંધો નથી. પણ બીજાનો અભાવ છે કે બીજાની ગૌણતા છે એ મુખ્ય જોઈએ. જૈન દર્શન બીજાના ગૌણતાનો સ્વીકાર કરે છે કથન પદ્ધતિમાં એકની મુખ્યતા. તો અહીંયા કે છે સાધનાની સહજ દશા કેવી છે? સાધેલી છે. ફરીથી નવી સાધેલી છે અને પુરુષાર્થી એ કાર્યની સિદ્ધિ થઈ છે. ત્યારે નિશ્ચિતપણે પુરુષાર્થ હશે, સ્વભાવના અવલંબનને થયેલો હશે, ત્યારે તેનો પ્રગટ થવાનો સ્વકાળ છે. તે જ વખતે તે ભાવ, સમ્યક દર્શનની વાત કરીએ તો સમ્યક દર્શન પ્રગટનો તે ભવિતવ્ય છે. અને ત્યારે દેશના લબ્ધિ અથવા તો દર્શન મોનો ઉપશમ એ આદિ બધા કહેવાય છે નિમિત્ત. આ બધું એક સાથે હોય છે. તને જે પ્રકારે જેમ કે ને આગળ આવ્યું તું પરિણામમાં પોતાનામાં જે રીતે આગળ વધાય, તને જે સમય તને પાંચ સમયમાંથી લઈને પણ માર્ગની સાધનામાં આગળ વધે, કોઈ એકાંત લઈને ક્યાંય અટકતો. તો આ રીતે આપણને બારમા બોલમાં દ્રષ્ટિ કેવી હોય છે એની આખી વાત કરી છે કે દ્રષ્ટિ કોઈ પણ ભેદભાવોને ઓળંગતી ઓળંગતી એ સહજ સ્વભાવ સુધી પહોંચી જાય. જ્યાં કોઈ પણ ભેદભાવ, કોઈ સાપેક્ષતા જેને લાગુ પડતું નથી. જ્ઞાયક ભાવ છે, છઠ્ઠી ગાથામાં જ્ઞાયક ભાવ આવે છે ને, એ કોને જાણે? સ્વને જાણે કે પરને જાણે? બંનેને જાણે. જ્ઞાયક ભાવ જે છઠ્ઠી ગાથામાં જેને જ્ઞાયક ભાવ કીધો છે, જ્ઞાયક એટલે જાણનાર. તો કોનો જાણનાર? સ્વનો કે પરનો કે બેયનો? જોરથી બેયને જાણનાર. ફરીથી હું મારો પ્રશ્ન કોનો પૂછો? મેં નાયક. એ પણ કઈ ગાથાનો? છઠ્ઠી ગાથાનો. હવે પછી મને હજી જવાબ આપો, કોનો જાણનાર છે? સ્વનો કે પરનો કે બેયનો? ચલો ત્રણેય જવાબ સારા છે. અરે જ્યાં પ્રમત પ્રમતિ રહીત કીધો છે તો પછી જાણવાની પર્યાય સહિત કેમ હોય? એ શું છે જાણનાર? કોનો? સ્વપન તો પર્યાયની વાત આવી ને, ક્રિયા આવી કે નહીં? ફરીથી છઠ્ઠી ગાથા શું છે? પેલી છે ન કર્યું? આ તો એમાં અપ્રમત એટલે કે આવ્યું કે નહીં? નિર્મળ પર્યાય સ્વને તો અહીંયા તો એનાથી રહી જ કીધો છે. અરે જેમાં જાણવાનો સ્વભાવ છે, જાણવાની ક્રિયા નથી. શું છે જાણવાની ક્રિયા? એને તો નિષેધ કર્યો છે. તો શું છે? જાણવાનો સ્વભાવ છે એટલે જ્ઞાયક કીધો છે જાણવાનું. તો અહીંયા પણ આપણને એક સહજ સ્વભાવ કીધો છે, એમાં કોઈ પણ નિર્મળ પર્યાયની સહજતા નથી. એ સ્વભાવ જ, એ સહજ બધાથી નિરપેક્ષ એવા સ્વભાવની આરાધના એ સાધના એ પ્રગટ થઈ છે. તેને અહીંયા સમ્યક દ્રષ્ટિ, જ્ઞાની, ધર્માત્મા, અંતરાત્મા કહેવામાં
સહજાનંદીષુ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.